સજાનંદ સ્વામી મહારાજની જય. તારીખ 13/2/2015. વચનામૃત વડતાલ 10. જીવનું કલ્યાણ થાય તેનું.
સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1882 પોષ સુધી એકાદશીને દિવસ સ્વામી શ્રી સજાનંદજી મહારાજ શ્રી વડતાલ મધ્યે શ્રી લક્ષ્મીનારાયણના દરબારમાં લીમડાના વૃક્ષ હેઠે પાટ ઉપર ગાદી તકિયા નખાવીને વિરાજમાન હતા અને અંગને વિશે સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. તે સમયમાં ગામ ભાદરણના પાટીદાર ભગુભાઈ આવ્યા. તેણે શ્રીજી મહારાજ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, જીવનું કલ્યાણ કેમ થાય? પછી શ્રીજી મહારાજે કહ્યું છે, આ પૃથ્વીને વિશે રાજારૂપ ને સાધુરૂપ એ બે પ્રકારે ભગવાનના અવતાર થાય છે. તેમાં રાજારૂપે જ્યારે પૃથ્વી ઉપર પ્રકટ થાય ત્યારે તો તે 39 લક્ષણે યુક્ત હોય અને જ્યારે સાધુરૂપે પૃથ્વી ઉપર પ્રકટ થાય ત્યારે તો 30 પ્રકારને લક્ષણે યુક્ત હોય અને જે રાજારૂપે ભગવાન હોય તે તો 64 પ્રકારની કળાએ યુક્ત હોય તથા સામ, દામ, ભેદ, દંડ એ 4 પ્રકારના જે ઉપાય તેણે યુક્ત હોય તથા શૃંગાર આદિ જે નવરસ તેણે યુક્ત હોય અને તે ભગવાન જ્યારે સાધુરૂપે હોય ત્યારે તેમાં એ લક્ષણ હોય નહીં અને જે રાજારૂપે ભગવાન હોય તેને જો આપતકાળ આવ્યો હોય તો મૃગયા કરીને પણ જીવે અને ચોર હોય તેને ગરદન પણ મારે અને ઘરમાં સ્ત્રીઓ પણ રાખે અને સાધુરૂપે ભગવાન હોય તે તો અતિશય અહિંસા પર વર્તે, તે લીલા તૃણને પણ તોડે નહીં અને કાષ્ટની તથા ચિત્રામણની સ્ત્રીનો પણ સ્પર્શ કરે નહીં. માટે સાધુરૂપ જે ભગવાનની મૂર્તિ અને રાજારૂપ જે ભગવાનની મૂર્તિ એ બેની રીતિ એક હોય નહીં. અને શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદને વિશે પૃથ્વી અને ધર્મના સંવાદે કરીને રાજારૂપ જે શ્રીકૃષ્ણાદિક ભગવાનના અવતાર તેના 39 લક્ષણ કયા છે અને એકાદશ સ્કંદને વિશે શ્રીકૃષ્ણ ભગવાન અને ઉદ્ધવના સંવાદે કરીને સાધુરૂપ જે દત્તાત્રય કપિલાદિક ભગવાનના અવતાર તેના 30 લક્ષણ કયા છે. માટે જેને પોતાનું કલ્યાણ ઈચ્છવું તેને તે લક્ષણે કરીને તે ભગવાનને ઓળખીને તે ભગવાનને શરણે થવું અને તેનો દ્રઢ વિશ્વાસ રાખવો અને તેની આજ્ઞામાં રહીને તેની ભક્તિ કરવી એ જ કલ્યાણનો ઉપાય છે. અને ભગવાન જ્યારે પૃથ્વીને વિશે પ્રત્યક્ષ ન હોય ત્યારે તે ભગવાનને મળેલા જે સાધુ તેનો આશ્રય કરવો તો તે થકી પણ જીવનું કલ્યાણ થાય છે. અને જ્યારે એવા સાધુ પણ ન હોય ત્યારે ભગવાનની પ્રતિમાને વિશે દ્રઢ પ્રતીતિ રાખવી ને સ્વધર્મમાં રહીને ભક્તિ કરવી તે થકી પણ જીવનું કલ્યાણ થાય છે. ઇતિ વચનામૃતમ એવી રીતે વડતાલનું 10મું જે તે થયું.
વચનામૃત વડતાલ 11. જીવના નાશનું સત્પુરુષમાં હેત એ જ આત્મદર્શનનું સાધન તેનું.
સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1882 પોષ સુધી પૂનમને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી વડતાલ મધ્યે શ્રી લક્ષ્મીનારાયણના દરબારમાં લીમડાના વૃક્ષ હેઠે પાટ ઉપર ગાદી તકિયા નખાવીને વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને કંઠને વિશે શ્વેત પુષ્પના હાર પહેર્યા હતા અને કર્ણની ઉપર પુષ્પના ગુચ્છ ખોંચ્યા હતા ને પાગને વિશે પુષ્પના તોરા લટકતા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિમંડળ સમસ્ત તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, અમારો તો એવો સ્વભાવ છે જે એક તો ભગવાન ને બીજા ભગવાનના ભક્ત ને ત્રીજા બ્રાહ્મણ અને ચોથો કોઈક ગરીબ મનુષ્ય એ 4થી તો અમે અતિશય બીએ છીએ જે રખે એમનો દ્રોહ થઈ જાય નહીં અને એવા તો બીજા કોઈથી અમે બીતા નથી, કેમ જે એ 4 વિના બીજાનો કોઈક દ્રોહ કરે તો તેના દેહનો નાશ થાય પણ જીવ નાશ પામે નહીં અને એ 4માંથી એકેનો જો દ્રોહ કરે તો તેનો જીવ પણ નાશ પામી જાય છે. એ વાતને સાંભળીને મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, જીવ તો અવિનાશી કયો છે, તેનો નાશ તે કેમ જાણવો? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, પર્વતનું કે બીજું એવું જ જે કોઈક જળ દેહ આવે તેમાં કોઈ કાળે જીવનું કલ્યાણ થાય નહીં એટલે એના જીવનો નાશ થઈ ગયો એમ જાણવું, માટે જેને પોતાનું કલ્યાણ ઈચ્છવું તેને એ ચારમાંથી કોઈનો દ્રોહ ન કરવો, અને વળી ભગવાન કે ભગવાનના ભક્ત તે આગળ કોઈ પ્રકારે માન રાખવું નહીં, કેમ જે માન છે તે તો ક્રોધ મત્સર ઈર્ષા ને દ્રોહ એનો આધાર છે, અને માની હોય તેની ભક્તિ પણ આસુરી કહેવાય, અને ભગવાનના ભક્તને જો બિવરાવતો હોય ને તે પ્રભુનો ભક્ત હોય તો પણ તેને અસુર જાણવો, અને અમારો તો એ સ્વભાવ છે જે બ્રાહ્મણનો ને ગરીબનો ને ભગવાનના ભક્તનો કોઈક દ્રોહ કરે તે તો અમને દીઠો જ ગમે નહીં, અને આ લોકમાં ને પરલોકમાં તેને ને અમારે સોબત રહેવાની નથી. એટલી વાર્તા કરીને પછી શ્રીજી મહારાજે બે પદ ગવરાવ્યા છે. મારા હરજી શું હેત ન દિશે રે, તેને ઘેર સિદ્ધ જઈએ. એક તો એ અને બીજું જે મારા વાલાજી શું વાલપ દિશે રે, તેનો સંગ કેમ તજીએ. અને પછી એ બે પદ શીખ્યાની સત્સંગી માત્રને આજ્ઞા કરીને એમ કહ્યું છે, એ બે પદમાં વાર્તા છે તેને નિત્ય ગાઈને સંભાળી રાખવી. એમ કહીને શ્રીજી મહારાજ શ્રી લક્ષ્મીનારાયણના મંદિર આગળ એક મંચ હતો તે ઉપર આવીને વિરાજમાન થયા. પછી ગોપાળાનંદ સ્વામીએ પૂછ્યું છે, આ સંસારને વિશે જે પંડિત છે તે શાસ્ત્ર પુરાણ સર્વે વાંચે છે, પણ તેને ભગવાનનો ને સંતનો જેમ છે તેમ મહિમા કેમ સમજાતો નથી? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, શાસ્ત્ર પુરાણ વાંચે છે તો ખરા, પણ એને ભગવાનનો આશરો નથી, માટે કામ ક્રોધ લોભ ઈર્ષા મત્સર તેણે એના જીવને હરવી નાખ્યો છે, અને કામાદિક જે શત્રુ તે એને કોઈ કાળે માથું ઉપાડવા દેતા નથી. પછી તે પંડિત પોતાની પેઠે જ ભગવાન ને ભગવાનના સંતને સમજે છે. જેમ અમારા કામાદિક શત્રુ કોઈ કાળે નિવૃત્તિ પામતા નથી, તેમ એના પણ કામાદિક શત્રુ નિવૃત્તિ નહીં પામતા હોય એમ ભગવાન ને ભગવાનના સંતને વિશે દોષ સમજે, માટે શાસ્ત્ર પુરાણ વાંચે, પણ એને ભગવાન કે ભગવાનના સંતનું જેમ છે તેમ યથાર્થ મહાત્મ્ય સમજાતું નથી. પછી શ્રીજી મહારાજે દીનાનાથ ભટ્ટ તથા મુનિમંડળ સમસ્ત પ્રત્યે પ્રશ્ન પૂછ્યો છે, બ્રહ્મ સ્વરૂપ એવા જે સત્પુરુષ તે તો ત્રણ શરીર ને ત્રણ અવસ્થા તે થકી પરવર્તતા હોય, અને ચૌદે ઇન્દ્રિયોની ક્રિયા તે પોતાને વિશે એકે માનતા ન હોય તેને અજ્ઞાની જીવ છે તે ઓળખી શકે નહીં, અને જ્યારે એને મોટા પુરુષના સરખી સ્થિતિ થાય ત્યારે એ મોટા પુરુષ જેમ વર્તે છે તે સત્ય મનાય, અને જ્યાં સુધી એ સત્પુરુષનો મહિમા એને ન જણાય ત્યાં સુધી બ્રહ્મ સ્વરૂપને વિશે સ્થિતિ પણ ન થાય, ને આત્માને વિશે સ્થિતિ થયા વિના સત્પુરુષનો મહિમા પણ ન જણાય, માટે પરસ્પર વિરોધ આવ્યો તે વિરોધ ટળે તે ઉપાય કહો. પછી જેની જેવી નજર ફૂગી તેણે તેવો ઉત્તર કર્યો, પણ એ પ્રશ્નનું સમાધાન થયું નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, લ્યો અમે ઉત્તર કરીએ. એનો ઉત્તર તો એ છે જે પૃથ્વીને વિશે જે ભગવાનનો અવતાર તેને મળેલા જે સંત તે સંઘાતે જ્યારે એને અતિશય પ્રીતિ થાય ત્યારે એ સત્પુરુષને વિશે એને કોઈ પ્રકારે દોષ ભાસે નહીં, અને જેને જે સંઘાતે દ્રઢ હેત હોય તેને તેનો અવગુણ કોઈ પ્રકારે આવે જ નહીં, અને તેના વચન પણ સત્ય મનાય. એવી રીતે લૌકિક માર્ગમાં પણ રીતિ છે અને કલ્યાણના માર્ગમાં પણ રીતિ છે, માટે સત્પુરુષને વિશે દ્રઢ પ્રીતિ એ જ આત્મદર્શનનું સાધન છે, અને સત્પુરુષનો મહિમા જાણ્યાનું પણ એ જ સાધન છે, અને પરમેશ્વરનું સાક્ષાત દર્શન થવાનું પણ એ જ સાધન છે. ઇતિ વચનામૃતમ એવી રીતે વર્તાલનું 11મું જે તે થયું.
સ્વામીની વાતુ પ્રકરણ 8 સર્વોપરિ નિશ્ચય અને મહાત્મ્ય.
વાત 23મી. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી છે, એક સમયે મહારાજ વરતાલમાં ઉગમણી રૂપ ચોકીમાં બિરાજમાન હતા, ને દેવાનંદ સ્વામી આવીને પગે લાગીને બેઠા ને મૂર્તિના કીર્તન બોલવા લાગ્યા. તે સાંભળીને મહારાજ અંતરવૃત્તિ કરી ગયા. પછી બોલ્યા જે આ કીર્તનને સાંભળીને અમને બહુ સુખ આવ્યું. તે વૃત્તિ પ્રતિલોમપણાને પામીને આત્મા સ્વરૂપને પામી ગઈ, અને તેમાં ભગવાનની મૂર્તિ દેખાણી ને અનંત મુક્તો બ્રહ્મ સ્વરૂપે સેવામાં દેખાણી. તે જોઈને અમને એમ વિચાર થયો જે આ બધાય તમે આવા સુખ્યા થઈ જાઓ તો બહુ સારું, પણ તે માર્ગ કઠણ છે અને આ જીવની વૃત્તિ અનાદિકાળની અનુલોમ થયેલી છે. તેને પ્રતિલોમ કરવી તે તો નેવાના પાણી મોભે ચડાવવા જેવું કઠણ છે. માટે તેમાં વિચાર થયો છે એ તો જ્ઞાને કરીને થાય છે, કેમ જે તત્વે કરીને ભગવાનનું સ્વરૂપ જાણે ને અક્ષરધામને ઓળખે અને તે સંગાથે એકતા કરીને મનન દ્વારે તે બ્રહ્મનો સંગ કરીને બ્રહ્મરૂપ થાય છે, તેવા જ્ઞાનીને અમારી મૂર્તિનું સુખ અતિશય આવે છે ને જ્ઞાનની પણ વિશાળતા થાય છે ને બીજાને પણ એવા જ્ઞાની કરીને ભગવાનને સુખે સુખિયા કરી મૂકે છે. માટે આ તમે સર્વ જ્ઞાન માર્ગે કરીને પ્રશ્ન ઉત્તર કરવા શીખજો ને એવા અભ્યાસે ને એકાંતિકના પ્રસંગે ને સેવા સમાગમે કરીને પુરુષ જે તે શબ્દવેધી થાય છે ને તેને કોઈ પ્રશ્ન પૂછે તો તેના સંશયને છેદી નાખે છે. તે વિના જો કીર્તન ગાતા હોય કે કંઈક વાંચતા હોય ને કાંઈ કહીએ તો પાદરા અકળાઈ ઉઠે ને કહેશે જે એવું કૂટણું અમે શીખ્યા નથી એમ કહે. તે રામાનંદ સ્વામી છતાં કેટલાક અખે ગીતા અને બીજા કીર્તન ગાય પણ અમે જ્ઞાન વાર્તા કરીએ તો અકળાતા. માટે કોઈને જ્ઞાન માર્ગમાં અકળાવવું નહીં ને સાધુતા શીખવી ને ભ્રમરૂપ થઈને પ્રતિલોમ કરવાનો અભ્યાસ રાખવો. તે એમ કરતા કરતા અમારી પ્રકાશમય મૂર્તિ અક્ષર બ્રહ્મ ભેળી દેખાશે. માટે આળસ ન સેવવી. તેમાં જેને આળસ થશે તેમાં એવા ગુણ કોઈ કાળે આવશે નહીં ને કલ્યાણ પણ થશે નહીં. વાત 24મી. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે એક સમય ગામ અલૈયામાં મહારાજે અક્ષરધામને પામવાની વાત કહી. જે વૈકુંઠ ગોલોકાદિકના પતિ તો તેના ધામે સહિત બ્રહ્માંડ બ્રહ્માંડ પ્રત્યે છે ને તે બ્રહ્માંડથી પર મા શૂન્યનું આવરણ છે. તે મૂળ પ્રકૃતિ પુરુષાદિક સર્વને આવરી રહ્યું છે ને તે મહાશૂન્યને વિશે મનના વેગે કરીને બ્રહ્માના કલ્પ પર્યંત ચાલે તો પણ તેને ભેદવાને કોઈ સમર્થ નથી ને અમારું ધામ તો તે થકી પર છે અને તે ધામને વિશે કેવળ ચૈતન્યમય છે આકૃતિ જેમની, એવા જે બ્રહ્મ સ્વરૂપ મુક્ત તે રહ્યા છે ને તે ધામમાં અમારી એકની જ ઉપાસના છે અને અક્ષર બ્રહ્મ અને મુક્તો તે સર્વ અમારે સુખે સુખ્યા છે પણ બીજા કોઈને સુખે સુખ્યા નથી ને ધામ તો અપ્રમાણ છે, કેતા અવધિ નથી એવું અનંત અપાર છે ને તે ધામને વિશે કાળ માયાદિક કોઈનો પ્રવેશ થતો નથી અને અમે સ્વરાટ રહ્યા થતા તે અક્ષર બ્રહ્મ મૂર્તિમાનને વિશે સદા સર્વદા રહ્યા છીએ અને ધામરૂપ જે તખ્ત તેનો ત્યાગ કરીને તો અવતારનું પણ ધારણ કરતા નથી અને તે અક્ષર બ્રહ્મ તથા અક્ષર મુક્તો અમારી ભેળા અહીં મનુષ્યાકૃતિ ધારણ કરીને આવ્યા છે ને મુક્તના વચને કરીને એ અક્ષર બ્રહ્મ મૂર્તિમાનને ઓળખે ને તેનો સાક્ષાત સંબંધ થાય ને તેની સાથે તુલ્ય ભાવને પામે કેતા પોતે બ્રહ્મરૂપ થાય તેને જ અમારી સેવાનો અધિકાર થાય છે અને જેમ અક્ષર બ્રહ્મને વિશે અમે દિવ્ય સદા સાકાર મૂર્તિમાન અખંડ રહ્યા છીએ તેવી જ રીતે તે બ્રહ્મના સાધર્મ્યપણાને પામીને બ્રહ્મ સ્વરૂપ થાય છે તેને વિશે પણ તેવી જ રીતે રહ્યા છીએ અને તે ભક્ત પણ અખંડ અમારી સેવામાં અક્ષર બ્રહ્મની પેઠે જ રહે છે, કેતા એક અમને જ ધરી રહે છે પણ બીજું કાંઈ તેની નજરમાં રહેતું નથી. આવી રીતે અક્ષર બ્રહ્મની પ્રાપ્તિ વડે અમારી પ્રાપ્તિ થાય છે. વાત 25મી. સ્વામિનારાયણ રે. સ્વામીએ વાત કરી જે વિદ્યાયુ તો અનંત પ્રકારની છે પણ ભણવા જેવી તો એક બ્રહ્મ વિદ્યા જ છે તે જાણવી. ત્યારે ગઢડાવાળા નારાયણજીભાઈએ હાથ જોડીને પૂછ્યું જે સ્વામીએ બ્રહ્મ વિદ્યા તે કેમ સમજવી તે કૃપા કરીને કહો. ત્યારે સ્વામી બોલ્યા જે બ્રહ્મને અને પરબ્રહ્મને પ્રત્યક્ષપણે સમજવા સંબંધી જે વાત તેને બ્રહ્મ વિદ્યા સમજવી, તેની વિક્તિ જે મહારાજ ભેળા મનુષ્ય દેહ ધરીને આવ્યા એવા જે અક્ષર બ્રહ્મ તેના પ્રત્યક્ષ સ્વરૂપને સમ્યક પ્રકારે યથાર્થ સમજવું એ જ બ્રહ્મ વિદ્યા જાણવી. વળી ફરીથી પૂછ્યું જે પ્રત્યક્ષ મનુષ્યાકાર એવા જે અક્ષર બ્રહ્મ તેને સંત સમાગમે કરીને ઓળખ્યા ને નિષ્ઠા થઈ પછી તે બ્રહ્મને કેવી રીતે સમજવા? ત્યારે સ્વામી બોલ્યા જે મધ્યના 42ના વચનામૃતમાં મહારાજે જેવું અક્ષર બ્રહ્મનું સ્વરૂપ કહ્યું છે તેને યથાર્થ એકાંતિક સંત થકી સમજવું તે કેવી રીતે? તો જેટલી મોટપ કહેવાય છે તે અક્ષર બ્રહ્મના સગુણ ઐશ્વર્ય વતે કહેવાય છે, અને જેટલી સૂક્ષ્મતા કહેવાય છે તેટલી અક્ષર બ્રહ્મના નિર્ગુણ ઐશ્વર્ય વતે કહેવાય છે. તો પણ અક્ષરનું વર્ણન કે મોટાઈ કે સૂક્ષ્મતાના યથાર્થ કહી શકાતા નથી, આવો પ્રભાવ અક્ષરનો છે. અને એ અક્ષર બ્રહ્મના સ્વામી એવા પુરુષોત્તમ નારાયણ તેમનો સગુણ ને નિર્ગુણ પ્રભાવને મહિમા તો કહી જ શકાતો નથી. તે મહારાજે ચોખ્ખું કહ્યું છે જે મોટપ ને સૂક્ષ્મતા તો અક્ષર બ્રહ્મના ઐશ્વર્ય વતે કહેવાય છે, ને તે અક્ષરના બે સ્વરૂપ છે. પુરુષોત્તમને તો સગુણ નિર્ગુણ કહેવાતા નથી, ને જે અક્ષરને મૂકીને અમારું સગુણ નિર્ગુણપણું કહે છે તેને તો યથાર્થ નિશ્ચય જ નથી. માટે આવી રીતની જે ચોખ્ખી સમજણ તે સુખદાયી થાય છે, પણ ગોબરી સમજણ સુખદાયી થતી નથી. એમ કહીને બોલ્યા જે અમારી ભેળા રહે છે ને બીજે માલ માને છે એને આ વાત સમજાય નહીં. તે કદી અમને અક્ષર જાણે તો પણ પોતાની ખોટ મૂકીને ઉપર કહી જે ઉત્તમ સમજણ તે ન કરે, ને તે ખોટે કરીને પ્રત્યક્ષ બ્રહ્મને કેવા સાંભળવા સંબંધી ને બ્રહ્મ વિદ્યાનો અધિકાર તેને થતો નથી, ને કાં તો અમને સાકાર કહે ને અમારામાં ભગવાનને અમૂર્ત અંતરજામી ઠેરાવે, ને જો મહારાજને સાકાર કહે તો અક્ષર બ્રહ્મને નિરાકાર ઠેરાવે. પણ જેવા ધામરૂપ અક્ષરમાં સાકાર પુરુષોત્તમ સદા સર્વદા બિરાજમાન છે તેવાને તેવા જ મૂર્તિમાન અક્ષર બ્રહ્મમાં પણ રહ્યા છે એમ ન સમજે એવાને આ બ્રહ્મ વિદ્યા ફળતી નથી.
પુરુષોત્તમ બોલ્યા પ્રીતે.
પ્રકરણ 18. અસત્પુરુષ અસાધુ. શ્રીહરિ ફરી પત્રમાં વાત કહેવા લાગ્યા, મુમુક્ષુ હોય તેને અસત પુરુષનો યોગ થાય તો તેની મતિ અસત થઈ જાય છે, પછી તે તીર્થ વ્રત વગેરેને અસત કહે છે, અને અસત માર્ગે દોડે છે તેથી અસત ગતિ પામે છે, ઝેરના બી વાવે તેવું જ ફળ પામે છે. એવા જનો જીવે ત્યાં સુધી બીજાને સુખ થવા દે નહીં. આદ્રજમાં શ્રીહરિએ કહ્યું, સન્માર્ગે ચાલતા જનને અસન્માર્ગે ચલાવે તેને આખા બ્રહ્માંડના જીવોને માર્યા જેટલું પાપ લાગે છે. અમદાવાદ નવાવાસમાં શ્રીહરિએ વાત કરતા કહ્યું, ગબરગંડને સત્સંગનો પાસ લાગતો નથી, તે આસુરી જીવ છે, છતાં ઉપરથી ધર્મ નિયમ રાખે છે, પણ તેથી સંત હરિભક્તો સાથે જીવ મળતો નથી. પોતાના જેવો દેખે ત્યારે આનંદ થાય. પાકા અસુરને કોઈ પુણ્ય કરીને સત્સંગ થાય તો તે સૌથી અધિક વર્તનમાં રૂચિ રાખે છે, અને હરિના વચનથી અધિક વર્તે ત્યારે જ તેને શાંતિ થાય. સેવા કીર્તનમાં તેને સહેજ પણ રૂચિ હોય નહીં. આત્મસત્તારૂપ રહેવું તેમાં નિવૃત્તિ માને, ને ભગવાનને બીજાની સાચી સમજણ કરતા પોતે અધિક દેખે છે એમ કહે. સભાની વાત તેને સારી લાગે નહીં, બીજી વાત જોડે તાન હોય, અલગ બેસીને વાત કરવામાં ને અલગ ધ્યાન સ્મરણ કરવામાં તેને ગમતું આવે, પોતાની રૂચિમાં મળતો આવે તેને સારો માને. પોતાનું જ્ઞાન ધ્યાન ને ધામ ત્રણેય સૌથી અધિક છે એમ કહે. પોતાની રૂચિમાં ભળતા ન હોય તેની ઘૃણા કરે, પોતાનું માને તેમાં કોટી ગણી પ્રીતિ રાખે, ને તે વિમુખ હોય તો પણ ત્યાગ કરી શકે નહીં. ભગવાનના વચન ઉલ્લંઘીને વર્તે એવા મનમુખી આ લોક અને પરલોકમાં દુઃખી થાય છે. કોઈ કઠણ વચન કહે ને સહન કરે ત્યાં સુધી નભ્ય જાય, સહન ન થાય ત્યારે પૂછ્યા વિના ચાલ્યો જાય. જેને અનંત સુખનો લોભ લાગ્યો હોય તે જ હળીમળીને રહે તે દૈવી હોય તો બને. ગઢપુરમાં ગેબી બાવાની ડીંગ જૂઠી પડી એ પછી શ્રીહરિએ સૌને વાત કરતા કહ્યું, જેમાં જેટલો ધર્મ હોય તેમાં તેટલો પ્રતાપ રહે. સત્પુરુષ વેદ પુરાણ સ્મૃતિનું પ્રમાણ કરે છે, અસત્પુરુષો પ્રમાણ કરતા નથી. તેને બળદને ખર સમાન કહ્યા છે. શાસ્ત્રો સાંભળ્યા વિના મનુષ્ય થઈ શકાય નહીં. ઇન્દ્ર અને બ્રહ્માએ પણ જેટલો શાસ્ત્રનો લોપ કર્યો તેની મહોબત નહીં રાખતા શાસ્ત્રો માટે સૂચવી દીધું છે. રાજકોટના લોંગ સાહેબે અમને કહ્યું હતું કે સત્સંગ વિના બીજા મતો ધર્મ માર્ગે ચાલતા નથી, તેથી સત્સંગનું ઉચ્છેદન કરવા ઈચ્છે છે. દ્વેષી લોકો ધર્મથી રહિત હોય છે એમ ડહાપણને નીતિવાળા સાહેબ પણ સમજી ગયા છે. અધર્મીની સાથે વિવાદ કરવાથી તેને કંઈ અસર થતી નથી, એવા બગલાઓ ઠેર ઠેર હોય છે. પણ ધર્મી હંસ સત્સંગરૂપી માન સરોવરમાં હોય છે. વડતાલમાં શ્રીહરિએ વાત કરતા કહ્યું, જીવ થઈને ભગવાન જેવા આચરણ લોકને ભમાવવા કરે છે તે ભગવાનનો અતિ ભારે દ્રોહી છે, તેનો દૂરથી ત્યાગ કરવો. મિથ્યા વાસુદેવની ગતિ થઈ તેવી તેની થાય છે, તેની બુદ્ધિ નીચમાં નીચ અને બૂરામાં બૂરી છે અને મરીને મળના દ્વારમાં નિવાસ કરે છે. આ વાત સમજ્યા વિના મોક્ષના માર્ગમાં વિઘ્ન થાય છે. ગઢપુરમાં શ્રીહરિએ સંતોને વાત કરી, સાધુ અને અસાધુ વર્તનથી પરખાય છે. સાધુને ભગવાનનો અપાર ખપ છે, અસાધુને લેશ માત્ર ખપ નથી. વડતાલમાં ગોમતી કાંઠે શ્રીહરિએ વાત કરતા કહ્યું, ભગવાન અને સત્પુરુષના સંકલ્પમાં સિદ્ધિનું ફળ સમાયેલું છે. એ જે જે વાત કરે કે સંકલ્પ કરે તે સિદ્ધ થાય છે, તે કદી મિથ્યા થતા નથી. સત્પુરુષના સંકલ્પને મિથ્યા કહે તે અસત્પુરુષ છે. અસત્પુરુષ ભવ ભટકણના ત્રાસથી છૂટે નહીં, મન ફાવ્યું વર્તન કરે, આજ્ઞા લોપે ને શાસ્ત્ર વિરુદ્ધ વર્તે તેમાં શંકા કે ડર ન હોય એવા લક્ષણોથી અસત્પુરુષને ઓળખવા.
પ્રગટ ગુરુ હરિહરિ પ્રસાદ સ્વામી મહારાજની જય.
સરસ વાતો તમે સૌ બોલ્યા. રાત્રે ખૂનામાં બેસીને વાતો પાંચ બોલીને વિચાર કરીને પ્રાર્થના કરીને સુઈ જાઓ. ગુણાતાન સાંઈની વાતો એ એકાંતિકોની વાતો છે, સામાન્ય જીવને તો સદૈવને સમજાય પણ નહીં. આધ્યાત્મિક જીવન જીવવાની સૂચિવાળો કોઈ પુરુષ ભગવાનના ખરેખરા દીકરા થવાની સુરુચિવાળો કોઈક સેવક, એને જ આ વાત કંઈક સમજાય. આપણને સૌને આ વાતો સમજાઈ રહી છે, આપણે અક્ષરધામના છીએ એટલે. બાકી જગતના કોઈ પણ સિદ્ધ પુરુષને આ વાત સમજાય એવી નથી. દરરોજ રાત્રે રીત એટલી રાખવી, પાંચ વાતો બોલવી પોતાની પથારીમાં, અને એ વાતોના આકારે થવા, એ વાતો જીવનમાં સાકાર થાય એ પ્રમાણે જીવન જીવવા માટેનું બળ માગવું. 10-15 મિનિટ ધૂન કરીને પછી સૂઈ જવું. દરેક વ્યક્તિ સાધક મુમુક્ષુ મુક્ત એના અંગના પોષણ થાય એવી જ વાતો એ મોડે કરવાનો છે જ. હું વાત મોડે કરીશ તો મારા અંગને પોષણ કરે એ જ હું વાત મોડે કરવાનો છું. કથા કરે કીર્તન કરે હું ત્યાંથી શરૂ કરું. દરેકને પોતાના અંગની ખબર પડી ગઈ છે, ભગવાનની સંતની બહુ મોટી કૃપા કહેવાય. દરેકને ખ્યાલ બી આવી ગયો છે કે મારામાં કોઈ દોષ સ્વભાવ ભૂલ કેટલી ક્યાં ક્યારે થઈ રહી છે, એને ખ્યાલ બી આવી ગયો છે. એ અતિ કૃપા છે. અને આ વાતો પ્રમાણે જીવવાની સુરુચિ પ્રગટે એ અક્ષરધામના મુક્ત સિવાય શક્ય નથી. આપણે બધા ધામના જ છીએ. આ વખતે એક વાત સમજાવવાનો છું. ત્યાં ભગવાન ને સંતનો સંબંધ એ જ સ્થિતિ કાલે સવારે સમજાવીશ. આજે તો બહુ મોડું થઈ ગયું છે. ગમતામાં વર્તું એ સાધના, ભગવાનનો સંબંધ થયો, સંતનો સંબંધ થયો, એ જ સ્થિતિ, એ જ અક્ષરધામ. ગમતામાં કેવળ વર્તું એ જ સાધના. આકાર એ થઈ જાય ને પોતાની ભૂલનું દર્શન થાય એમ ઈશ્વર કહેવાય. આકાર એ થઈ જાય પાછો ન વળે એમ દેહ કહેવાય. આકાર જ થઈ જાય એમ જીવ કહેવાય. આપણે બધાએ ખૂબ ધ્યાન રાખવાનું છે. કાલે એક સરસ વાત તમને હું સમજાવીશ. જે ઉભરાટને શિબિરમાં પહેલે દિવસે વાત કરવાનો છું. પપ્પાજી કાયમ કહે કે તમારો સંબંધ પ્રભુ શાસ્ત્રીજી મહારાજ યોગીમાનો સંબંધ એ જ અક્ષરધામ મધ્યનું તીર સંબંધ એ જ. તમે યોગમાં આવી ગયા, કરવાનું કાંઈ નથી, હવે કરવાનું એટલું છે એને જેટલું ગમે તેટલું જ. બેસી રહેવું, ભજન કરવું, બીજું દોર ડાપણ દંભ દેખાવો કરવો જ નહીં. એનો અર્થ એવો નથી કે બીજાને સેવામાં મદદરૂપ ન થઈએ. ખૂબ ધ્યાન રાખજો. બીજી કોઈ પ્રવૃત્તિ આદરવા જેવી નથી સિવાય કે એની મૂર્તિની સ્મૃતિ.
આત્મીય સમાજની જય જય જય.